એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એમ સમજો કે એક એવી દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ જે આમ તો આપણી ચારે તરફ જ છે, પણ આપણું ધ્યાન કદાચ ઓછું જાય છે. હું વાત કરી રહી છું ટાઇપોગ્રાફીની.
ટાઇપોગ્રાફી એટલે કે અક્ષરો અને લખાણને ગોઠવવાની કળા અને વિજ્ઞાન પણ.
બરાબર. કદાચ સાંભળવામાં થોડું સૂકો વિષય લાગે, પણ જરા વિચારો, સવારથી સાંજ સુધી આપણે કેટલું બધું વાંચીએ છીએ, ફોન પર, કમ્પ્યુટર પર, પુસ્તકોમાં, રસ્તા પરના સાઇનબોર્ડ પર. આ બધે જ ટાઇપોગ્રાફી છે.
બિલકુલ સાચી વાત. અને આ ખાલી અક્ષરો કેવા દેખાય છે, મતલબ કે એની સુંદરતાની વાત નથી?
ના, એનાથી સીધી અસર થાય છે કે આપણે કોઈ માહિતી કેટલી સહેલાઈથી સમજી શકીએ છીએ.
ઓહ, એટલે સમજણ પર પણ અસર કરે.
હા, ચોક્કસ. અને કેટલું યાદ રાખી શકીએ, વાંચવાનો આપણો અનુભવ કેવો રહે, એ બધું જ. આજે આપણે આ જ રસપ્રદ વિષયને પોલ લુનાના દૃષ્ટિકોણથી સમજવાની કોશિશ કરીશું. હા, એમના પુસ્તકો છે ટાઇપોગ્રાફી અને ટાઇપોગ્રાફી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. આપણી આજની ચર્ચાનો આધાર આ જ પુસ્તકો છે.
અને આ ખરેખર તમે જુઓ તો આપણા રોજિંદા જીવન સાથે ગાઢ રીતે જોડાયેલો મુદ્દો છે.
અને પોલ લુના વિશે વાત કરીએ તો એ આ વિષય માટે એકદમ પરફેક્ટ વ્યક્તિ છે. એ માત્ર કોઈ ડિઝાઇનર નથી, ખરું ને?
ના ના, એનાથી ઘણા વધારે. તેઓ રીડિંગ યુનિવર્સિટીના ખૂબ જ પ્રખ્યાત ટાઇપોગ્રાફી અને ગ્રાફિક કમ્યુનિકેશન વિભાગમાં પ્રોફેસર છે. અને આ વિભાગ, ખબર છે, આખી દુનિયામાં આ ક્ષેત્રના અભ્યાસ માટે બહુ જાણીતો છે.
અચ્છા, તો એમની પાસે શૈક્ષણિક જ્ઞાન પણ છે અને વ્યવહારો અનુભવ પણ.
બરાબર, એ જ એમની ખાસિયત છે. શૈક્ષણિક ઊંડાણ તો ખરું જ, પણ સાથે વર્ષોનો પ્રેક્ટિકલ ડિઝાઇનનો અનુભવ પણ છે. એમણે ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ જેવા મોટા પ્રકાશનો માટે પુસ્તકો ડિઝાઇન કર્યા છે.
ઓહો,
અને કલ્પના કરો, પેલી વિશ્વ પ્રસિદ્ધ ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી, એની બીજી આવૃત્તિ, હજારો પાના, અતિ જટિલ માહિતી, એની ટાઇપોગ્રાફી પણ એમણે સંભાળી છે.
વાહ, આ તો ખરેખર બતાવે છે કે એ માહિતીને સુલભ બનાવવાના કેવા માસ્ટર હશે. એટલે ખાલી સુંદરતા પાછળ નથી દોડતા એમને.
બિલકુલ નહીં, એ જ તો લુનાનો વિશિષ્ટ દૃષ્ટિકોણ છે. તેઓ ટાઇપોગ્રાફીને એક સમસ્યા ઉકેલવાની શિસ્ત તરીકે જુએ છે, એક પ્રોબ્લેમ સોલ્વિંગ ડિસિપ્લિન. મુખ્ય ધ્યેય શું? માહિતી ગમે તેટલી જટિલ કેમ ન હોય, તેને વાચક માટે શક્ય તેટલી સ્પષ્ટ અને સરળ બનાવવી.
એટલે એમના માટે ટાઇપોગ્રાફી વાચકની સેવા કરવાનું સાધન છે, કલાનું પ્રદર્શન નહીં.
એકદમ સાચું, વાચકની સેવા.
બહુ રસપ્રદ. તો એમના પુસ્તકોનું મુખ્ય સૂર શું છે? શું કહેવા માંગે છે એ ટાઇપોગ્રાફી વિશે મૂળભૂત રીતે?
જુઓ, લુનાનો મુખ્ય મુદ્દો એ છે કે ટાઇપોગ્રાફી એ ખાલી ફોન્ટ પસંદ કરવાની રમત નથી, કે પાનાને સુંદર દેખાડવાની કોઈ કવાયત નથી.
ના,
તો શું છે
તે? ખરેખર તો આપણા સંચારનું, આપણા કમ્યુનિકેશનનું એક પાયાનું માળખું છે. એક એવું કહી શકાય કે અદૃશ્ય સાધન જે માહિતીને વ્યવસ્થિત કરે છે.
અદૃશ્ય સાધન? હા, જે તેના અર્થને સ્પષ્ટ કરે છે અને આપણે કેવી રીતે વાંચીએ અને સમજીએ છીએ તેના પર ઊંડી અસર પાડે છે. ઘણીવાર આપણે એના વિશે વિચારતા પણ નથી, પણ એ પડદા પાછળ સતત કામ કરી રહી હોય છે.
એટલે એક છુપાયેલી ભાષા જેવું, જે આપણને વાંચતી વખતે માર્ગદર્શન આપે છે.
બરાબર, સમજ્યા એકદમ. અને લુનાનો હેતુ આ છુપાયેલી ભાષાના રહસ્યને ખોલવાનો છે. તેઓ ઈચ્છે છે કે ટાઇપોગ્રાફીનું જ્ઞાન ખાલી ડિઝાઇનરોના વર્તુળ પૂરતું સીમિત ન રહે,
પણ દરેક વાચક સુધી પહોંચે.
હા, એમનો ઉદ્દેશ્ય આપણને વધુ જાગૃત વાચક બનાવવાનો છે. અને જો આપણે કંઈ લખતા હોઈએ, ભલે ને ઈમેલ હોય કે નાનો રિપોર્ટ, તો વધુ સારા સંચારક બનવામાં મદદ કરવાનો છે. લુના આને ટાઇપોગ્રાફિક સાક્ષરતા કહે છે.
ટાઇપોગ્રાફિક સાક્ષરતા સરસ શબ્દ છે. એટલે કે અક્ષરોની ગોઠવણી પાછળના સિદ્ધાંતો સમજવાની ક્ષમતા.
બરાબર.
તો આ પુસ્તકો આપણને ક્યાં લઈ જાય છે? એનો વ્યાપ કેટલો છે? શું શું આવરી લે છે?
આ પુસ્તકો છે ને એક આખી સફર જેવી છે. શરૂઆત થાય છે એકદમ પાયાના એકમથી, એટલે કે એક એક અક્ષર, ધારો કે ક કે એ, એની રચના કેવી છે, એના ભાગો કયા છે.
ઓકે.
પછી એ આગળ વધે છે શબ્દો અને ફકરાઓ કેવી રીતે ગોઠવાય છે તેના પર, જેને માઇક્રો ટાઇપોગ્રાફી કહેવાય. એટલે કે અક્ષરો વચ્ચેની જગ્યા, લીટીઓ વચ્ચેનું અંતર વગેરે. અને ત્યાંથી પછી આખા પાનાના લેઆઉટ પર વાત જાય છે, ગ્રીડ સિસ્ટમ કેવી રીતે વપરાય. આ થયું મેક્રોટાઇપોગ્રાફી. આ ઉપરાંત ટાઇપોગ્રાફીનો ઇતિહાસ, ટેકનોલોજીનો એના પર શું પ્રભાવ પડ્યો, આપણે કેવી રીતે વાંચીએ છીએ એનું મનોવિજ્ઞાન,
અને ડિજિટલ યુગના નવા પડકારો, બધું જ આવી જાય.
હા, લગભગ બધું જ. અક્ષરથી શરૂ કરીને આખા દસ્તાવેજ સુધીની સફર.
ચાલો તો થોડા ઊંડા ઉતરીએ. તમે કહ્યું કે લુના સ્પષ્ટ કરે છે કે ટાઇપોગ્રાફી એ કેલિગ્રાફી, લખાણ કે લેટરિંગ, અક્ષરો દોરવા જેવું નથી. તો પછી મૂળભૂત રીતે છે શું?
સારો પ્રશ્ન છે. લુના એમ સમજાવે છે કે ટાઇપોગ્રાફી એટલે જે પહેલેથી અસ્તિત્વમાં રહેલા અક્ષરોના સમૂહ છે, જેને આપણે ફોન્ટ્સ કહીએ છીએ, એનો ઉપયોગ કરીને લખાણને અસરકારક રીતે ગોઠવવું.
એટલે તૈયાર બ્લોક્સ વાપરવા જેવું.
હા, એમ કહી શકાય. કેલિગ્રાફીમાં હાથથી અક્ષરો ઘડાય છે, લેટરિંગમાં કોઈ ચોક્કસ હેતુ માટે ખાસ અક્ષરો ડિઝાઇન કરાય છે, જેમ કે લોગો માટે. પણ ટાઇપોગ્રાફીમાં આપણે આ તૈયાર અક્ષરો લઈને તેમને એવી રીતે ગોઠવીએ છીએ કે સંદેશો સ્પષ્ટ રીતે પહોંચે. મુખ્ય ધ્યેય હંમેશા બે જ હોય છે.
કયા બે?
એક, જે સામગ્રી છે, જે કન્ટેન્ટ છે, એનું સન્માન કરવું, અને બીજું, વાચકની સેવા કરવી. એટલે જ લુના પેલું વાક્ય કહે છે કે સારી ટાઇપોગ્રાફી અદ્રશ્ય હોય છે.
ફરી પાછું આવ્યું અદ્રશ્ય. એનો અર્થ શું? દેખાય નહીં એવું?
ના ના, એવું નહીં. દેખાય તો ખરી જ, પણ એ એટલી સહજ અને અસરકારક હોય છે કે વાચકનું ધ્યાન અક્ષરો કેવા દેખાય છે એના પર નથી જતું, પણ સીધું લખાણ શું કહેવા માંગે છે એના પર જાય છે. તમે જ વિચારો, કોઈ સારું પુસ્તક વાંચતા હો તો તમે અક્ષરોની સ્ટાઇલ પર કેટલી વાર અટકો છો?
ભાગ્યે જ. જો બધું બરાબર હોય તો હું તો વાર્તામાં જ ખોવાયેલી હો.
બસ એ જ, એ સારી ટાઇપોગ્રાફીની નિશાની છે. તે પોતાનું કામ પડદા પાછળ રહીને કરે છે, ધ્યાન ખેંચતી નથી.
સમજાયું. હવે પેલી અક્ષરોની રચનાની વાત. એસેન્ડર, ડિસેન્ડર, એક્સ ઊંચાઈ, આ બધું ટેકનિકલ લાગે છે, પણ એનું મહત્વ શું છે વાંચવામાં?
હા, આ અક્ષરોની એનાટોમી છે. જેમ કે એચ, બી, એલ માં જે ઉપરનો ભાગ છે એ એસેન્ડર, પી, જી, વાય માં જે નીચેનો ભાગ લટકે છે એ ડિસેન્ડર, અને એ, સી, એક્સ જેવા નાના અક્ષરોની જે મુખ્ય ઊંચાઈ છે એ એક્સ ઊંચાઈ.
ઓકે.
આ ખાલી ડિઝાઇન નથી, આ બધા લક્ષણો અક્ષરોને એકબીજાથી અલગ પાડે છે. આપણી આંખ અને મગજ આના આધારે જ અક્ષરોને ઝડપથી ઓળખી શકે છે, એટલે વાંચવાની ગતિ વધે છે. લુના સેરિફ અને સેન્સ સેરિફ ફોન્ટ્સની પણ વાત કરે છે.
હા, પેલા જેના છેડે નાની લીટી હોય સેરિફ, અને જેમાં ન હોય સેન્સ સેરિફ.
બરાબર. ટાઈમ્સ ન્યુ રોમન સેરિફ છે, એરિયલ સેન્સ સેરિફ, બંનેના ઉપયોગ અને અસર અલગ અલગ હોય છે. લાંબા લખાણ માટે ઘણીવાર સેરિફ વધુ સરળ ગણાય છે.
ઓકે, તો અક્ષરોની ઓળખ મહત્વની, પણ પછી એમને ગોઠવવાની વાત આવે. માઇક્રોટાઇપોગ્રાફી, એમાં પેલું કર્નિંગ, ટ્રેકિંગ, લીડિંગ, આ શું છે જરા સરળ રીતે સમજાવશો?
ઓકેસ. થોડા ટેકનિકલ શબ્દો છે, પણ કોન્સેપ્ટ સરળ છે. કર્નિંગ એટલે બે ચોક્કસ અક્ષરો વચ્ચેની જગ્યાને એડજસ્ટ કરવી. દાખલા તરીકે એ અને વી બાજુબાજુમાં આવે તો વચ્ચે ખાલી જગ્યા વધુ દેખાય. કર્નિંગથી એ ઓછી કરાય જેથી એ દેખાવમાં સારા લાગે.
અચ્છા, એટલે જોડકા અક્ષરો માટે.
હા, ખાસ જોડકા માટે. જ્યારે ટ્રેકિંગ એટલે આખા શબ્દ કે લીટીમાં બધા અક્ષરો વચ્ચે એક સરખી રીતે જગ્યા વધારવી કે ઘટાડવી. અને લીડિંગ, જૂના જમાનામાં લીટીઓ વચ્ચે સીસાની લીડ પટ્ટીઓ મુકાતી, એના પરથી આ નામ આવ્યું છે. એ છે બે લીટીઓ વચ્ચેની ઊભી જગ્યા.
આ બધું બરાબર ગોઠવાય તો ફકરો વાંચવો સહેલો બને.
બિલકુલ. આંખોને ઓછો શ્રમ પડે. લીટીની લંબાઈ પણ એટલી જ મહત્વની. બહુ લાંબી હોય તો પાછું પહેલે આવતા આંખ થાકી જાય, બહુ ટૂંકી હોય તો વાંચવાનો ફ્લો તૂટે.
વાહ, ખરેખર આટલી સૂક્ષ્મ વિગતો પર ધ્યાન આપવું પડતું હશે. હવે માઇક્રોથી મેક્રો પર આવીએ. આખા પાનાનું લેઆઉટ અને પેલી ગ્રીડ સિસ્ટમ. ગ્રીડ એટલે શું? ટેબલ જેવું કંઈક?
ટેબલ નહીં, પણ એક માળખું જરૂર છે. ગ્રીડ એટલે પાના પરની અદ્રશ્ય ઊભી અને આડી રેખાઓની એક સિસ્ટમ. એના આધારે જ પાના પરના બધા તત્વો, હેડિંગ, લખાણ, ચિત્રો બધું ગોઠવાય.
એટલે એક પ્રકારની બ્લુપ્રિન્ટ.
હા, એમ જ સમજો. ગ્રીડથી લેઆઉટમાં એક સુસંગતતા આવે છે, વ્યવસ્થા જળવાય છે, અને એનાથી સ્પષ્ટ વંશવેલો એટલે કે હાયરાર્કી બને છે. વાચકને તરત ખ્યાલ આવે કે શું મુખ્ય છે, શું ગૌણ છે.
અને તમે પેલી વ્હાઇટ સ્પેસની વાત કરી હતી, ખાલી જગ્યાનું મહત્વ.
હા, વ્હાઇટ સ્પેસ અથવા ખાલી જગ્યા એ ખાલી નથી હોતી, એ ખૂબ સક્રિય ભાગ ભજવે છે. એ લખાણને શ્વાસ લેવા દે છે. જો બધું ખીચોખીચ ભરેલું હોય તો વાંચવું અઘરું લાગે.
બરાબર, ગૂંગળામણ જેવું લાગે.
હા, વ્હાઇટ સ્પેસ આંખને આરામ આપે છે, જુદા જુદા વિભાગોને અલગ પાડે છે અને વાચકનું ધ્યાન જ્યાં દોરવાનું હોય ત્યાં દોરે છે. જેમ સંગીતમાં પોઝનું મહત્વ છે, એમ જ ટાઇપોગ્રાફીમાં વ્હાઇટ સ્પેસનું.
સરસ સરખામણી. હવે પુસ્તકો કે વેબસાઇટ જેવા મલ્ટીપેજ દસ્તાવેજોમાં નેવિગેશન એટલે કે રસ્તો શોધવામાં ટાઇપોગ્રાફી કેવી રીતે મદદ કરે છે?
એમાં પણ ટાઇપોગ્રાફીનો બહુ મોટો રોલ છે. વિચારો, પુસ્તકમાં ઉપર દેખાતા રનિંગ હેડ્સ, જે પ્રકરણનું નામ બતાવે, પાના નંબર, બધા હેડિંગ અને સબહેડિંગની એક સરખી સ્ટાઇલ, શરૂઆતનું કન્ટેન્ટ પેજ, છેલ્લે ઇન્ડેક્સ.
હા, આ બધું આપણને શોધવામાં મદદ કરે છે.
બરાબર, આ બધું ટાઇપોગ્રાફિક નેવિગેશન ટૂલ્સ છે. એ વાચકને એક માનસિક નકશો બનાવવામાં મદદ કરે છે કે તે ક્યાં છે અને ક્યાં જઈ શકે છે. વેબસાઇટ પર મેનુ, લિંક્સ, બટન્સની સ્ટાઇલ પણ આ જ કામ કરે છે.
અને આ બધા પર ટેકનોલોજીની શું અસર રહી છે? ગુટેનબર્ગથી સ્માર્ટફોન સુધી
ટેકનોલોજીએ તો ટાઇપોગ્રાફીને સતત નવો આકાર આપ્યો છે. ગુટેનબર્ગના છૂટાબીબાથી પ્રિન્ટિંગ ક્રાંતિ આવી, પછી નવી પ્રિન્ટિંગ મશીનો અને હવે ડિજિટલ યુગ. આપણી પાસે હજારો ફોન્ટ્સ છે, સ્ક્રીન પર વાંચવાનું છે, ડિઝાઇનર્સ પાસે અભૂતપૂર્વ કંટ્રોલ છે.
એટલે શક્યતાઓ વધી છે.
શક્યતાઓ પણ વધી છે અને પડકારો પણ બદલાયા છે. જેમ કે સ્ક્રીન પર વાંચવાની સ્પષ્ટતા કાગળ કરતાં અલગ છે, એટલે સ્ક્રીન માટે ખાસ ફોન્ટ્સ ડિઝાઇન કરવા પડે. પણ લુનાબાર મૂકે છે કે ટેકનોલોજી ભલે ગમે તેટલી બદલાય,
મૂળભૂત સિદ્ધાંતો એ જ રહે છે. સ્પષ્ટતા, વાંચન ક્ષમતા, માળખું,
એકદમ, એ હંમેશા મહત્વના રહેશે.
અને આ બધાની વચ્ચે કેન્દ્રમાં કોણ? હંમેશા વાચક જ ને.
હા, 100%. લુના વાત પર ખૂબ જ ભાર મૂકે છે. એમણે પેલા બે શબ્દો સમજાવ્યા છે, સુવાચ્યતા, લેજિબિલિટી, અને વાંચન ક્ષમતા, રીડેબિલિટી.
એમાં શું ફરક છે?
સુવાચ્યતા એટલે એક એક અક્ષર કેટલો સ્પષ્ટ છે, એને ઓળખવો કેટલો સહેલો છે. જ્યારે વાંચન ક્ષમતા એટલે આખું લખાણ, લાંબુ લખાણ વાંચવામાં કેટલું સરળ અને આરામદાયક છે.
ઓકે, એટલે એક અક્ષરની સ્પષ્ટતા અને બીજું આખા લખાણની સરળતા.
બરાબર. બની શકે કે કોઈ ફોન્ટના અક્ષરો બહુ સ્પષ્ટ હોય એટલે સુવાચ્ય હોય, પણ જો લીટીઓ બહુ નજીક હોય કે બહુ લાંબી હોય તો લાંબુ વાંચવું કંટાળાજનક બને, તો એની વાંચન ક્ષમતા ઓછી કહેવાય. ટાઇપોગ્રાફરે હંમેશા વિચારવું પડે, વાચક કોણ છે, ક્યાં વાંચી રહ્યો છે, એની જરૂર શું છે.
એટલે નવલકથાની ટાઇપોગ્રાફી દવાની બોટલ પરની સૂચનાઓ જેવી ન હોઈ શકે?
ચોક્કસ નહીં, સંદર્ભ ખૂબ મહત્વનું છે.
ખરેખર આ તો બહુ ઊંડાણપૂર્વક વિચારવાની પ્રક્રિયા છે. તો આટલી બધી ચર્ચા પછી મુખ્ય સંદેશાઓ શું તારવી શકીએ? કયા મુદ્દા ખાસ યાદ રાખવા જેવા છે?
પહેલો અને સૌથી મહત્વનો, જે આપણે વારંવાર કહ્યું, ટાઇપોગ્રાફી એક અદૃશ્ય કળા છે જે વાચકની સેવા કરે છે. શ્રેષ્ઠ ટાઇપોગ્રાફી ધ્યાન ખેંચ્યા વગર કામ કરે છે, વાચક અને સામગ્રી વચ્ચેના અવરોધો દૂર કરે છે.
બીજો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો, કાર્યક્ષમતા પહેલા સૌંદર્ય પછી. હા, દેખાવ ગમે પણ જો વાંચી જ ન શકાય તો એ સુંદરતા નકામી. મુખ્ય ધ્યેય સ્પષ્ટતા અને સરળતા છે. પેલી લગ્નની કંકોત્રીઓ કે ફેન્સી રેસ્ટોરન્ટના મેનુ યાદ આવી જાય.
હા હા, બરાબર. ત્રીજું, ટાઇપોગ્રાફી એક સિસ્ટમ છે, છૂટક ભાગોનો સરવાળો નથી, બધું જોડાયેલું છે. અક્ષરો વચ્ચેની નાની જગ્યા પણ આખા પાનાના દેખાવ અને વાંચનના અનુભવને અસર કરે છે.
ચોથું, ટેકનોલોજી અને પરંપરા સાથે ચાલે છે. નવા ડિજિટલ ટૂલ્સ ભલે આવ્યા પણ સદીઓ જૂના સિદ્ધાંતોની સમજ હજુ પણ એટલી જ જરૂરી છે. સ્ક્રીન પર વાંચવાનો અનુભવ ભલે નવો હોય પણ સ્પષ્ટતાની જરૂર તો એ જ છે.
અને પાંચમું, જે લુના વારંવાર કહે છે, બધું જ વાચક માટે છે. આ વપરાશકર્તા કેન્દ્રિત શિસ્ત છે. દરેક નિર્ણય વાચકની જરૂરિયાત અને અનુભવને ધ્યાનમાં રાખીને થવો જોઈએ. એમાં સહાનુભૂતિ ખૂબ જરૂરી છે.
અને છેલ્લો, છઠ્ઠો મુદ્દો પણ ઉમેરી શકાય, માળખું અને વંશવેલો માહિતીને શક્તિ આપે છે. ટાઇપોગ્રાફી માહિતીને વ્યવસ્થિત કરે છે, શું મહત્વનું છે એ બતાવે છે. હેડિંગ, બુલેટ પોઈન્ટ્સ, આ બધું આપણને ઝડપથી સમજવામાં મદદ કરે છે.
લુનાના પુસ્તકોમાં આવા ઘણા સરસ વિચારો છે. જેમ કે એક વિચાર છે, ટાઇપોગ્રાફી માનવ ભાષાને સ્થાયી દ્રશ્ય સ્વરૂપ આપે છે. વિચારો આ કેટલી મોટી વાત છે.
હા, આપણા વિચારો અને શબ્દો સમય અને સ્થળની મર્યાદા ઓળંગી જાય છે.
બરાબર. અને બીજો એક વિચાર, દરેક ટાઇપોગ્રાફિક પસંદગી સાંસ્કૃતિક વજન ધરાવે છે.
આ પણ રસપ્રદ છે. ફોન્ટની સ્ટાઇલ જોઈને જ આપણને કંઈક જૂનું, નવું, ગંભીર કે હળવું લાગે છે, નહીં?
હા, એ અજાણતા જ સંદેશો પહોંચાડે છે. અને આ બધું ફરી પાછું એ જ મુદ્દા પર આવે છે કે અંતિમ ડિઝાઇન વાચક માટે છે, વાચકની જરૂરિયાત સૌથી ઉપર.
તો આ બધી વાતો આપણા રોજિંદા જીવનમાં ક્યાં ઉપયોગી છે? શું એક સામાન્ય વ્યક્તિ જે ડિઝાઇનર નથી એ પણ આમાંથી કંઈક લઈ શકે?
અરે ચોક્કસ. આપણે ભલે પ્રોફેશનલ ડિઝાઇનર ન હોઈએ, પણ આપણે બધા ક્યારેક ને ક્યારેક કંઈક લખીએ છીએ, રજૂ કરીએ છીએ. ઓફિસનો રિપોર્ટ હોય, સ્કૂલનો પ્રોજેક્ટ હોય, કે પછી સામાન્ય ઈમેલ કે સોશિયલ મીડિયા પોસ્ટ.
હા, એ તો ખરું.
જો તમે સ્પષ્ટ હેડિંગ વાપરો, વાંચવામાં સરળ ફોન્ટ પસંદ કરો, યોગ્ય સ્પેસિંગ રાખો, તો તમારો સંદેશ વધુ અસરકારક બને છે. લોકો તમારી વાત વધુ સહેલાઈથી સમજે છે.
હા, મેં જોયું છે ઘણા લોકો પ્રેઝન્ટેશનમાં બહુ નાના અક્ષરો વાપરે અથવા બધું જ કેપિટલમાં લખી દે. એ વાંચવું બહુ અઘરું પડે.
બરાબર, એ ટાળવું જોઈએ. એ જ રીતે રેઝ્યુમે બનાવતી વખતે સારી ટાઇપોગ્રાફી તમને પ્રોફેશનલ દેખાડવામાં મદદ કરે છે. શિક્ષકો માટે સ્ટડી મટીરિયલ વધુ અસરકારક બનાવવામાં ઉપયોગી છે. વેબસાઇટ કે એપ બનાવનારા માટે તો આ પાયાની બાબત છે.
અને પેલી સુલભતા, એક્સેસિબિલિટીની વાત પણ ખૂબ મહત્વની છે. જેમને દૃષ્ટિની સમસ્યા હોય કે ડિસ્લેક્સિયા જેવી વાંચન મુશ્કેલી હોય, એમના માટે સારી ટાઇપોગ્રાફી ખરેખર મદદરૂપ થઈ શકે.
એકદમ સાચી વાત. મોટો ફોન્ટ, સારો કોન્ટ્રાસ્ટ, પૂરતી જગ્યા, આ બધું ખૂબ ફરક પાડી શકે છે. એટલે ટાઇપોગ્રાફીના મૂળ સિદ્ધાંતોની સમજ આપણને બધાને વધુ સારા સંચારક બનાવી શકે છે.
આખી ચર્ચા પછી મને સૌથી વધુ એ વાતનું આશ્ચર્ય થાય છે કે જે વસ્તુ આપણી આસપાસ સતત હાજર છે એના પર આપણું ધ્યાન કેટલું ઓછું જાય છે. ટાઇપોગ્રાફી ખરેખર એક અદૃશ્ય શક્તિ જેવી છે જે આપણી સમજ અને અનુભવને સતત આકાર આપી રહી છે. હવે હું ચોક્કસ કોઈ પુસ્તક, વેબસાઇટ કે સાઇનબોર્ડ જોઈશ ત્યારે થોડી અલગ રીતે જોઈશ.
અને મારા માટે આમાંથી મુખ્ય બોધ એ છે કે ટાઇપોગ્રાફી એ ખાલી નિયમો કે સુંદરતાની વાત નથી, પણ એ તર્ક અને સહાનુભૂતિનું મિશ્રણ છે. તે વાચક શું અનુભવશે, તેને શું સરળ પડશે, એ વિચારવાની એક ઊંડી પ્રક્રિયા છે. તે યાદ અપાવે છે કે આપણે જે પણ બનાવીએ, જે પણ કહીએ, અંતિમ વપરાશકર્તા એટલે કે વાચક કે શ્રોતા હંમેશા કેન્દ્રમાં હોવો જોઈએ.
ખરેખર ખૂબ જ સરસ અને વિચારવા જેવી ચર્ચા રહી. અને શ્રોતાઓ માટે પણ એક નાનકડો વિચાર મૂકીને જઈએ. હવે પછી તમે જ્યારે પણ કંઈ વાંચો, પછી એ રેસ્ટોરન્ટનું મેન્યુ હોય, છાપાનો લેખ હોય કે રસ્તા પરનું કોઈ બોર્ડ, શું તમે એક ક્ષણ અટકીને જોશો કે કેવી રીતે લખાયેલું છે, એની ટાઇપોગ્રાફી કેવી છે, શું એ વાંચવું સહેલું છે?
કેમ,
આ નાનકડી કવાયત કદાચ આપણને આ અદૃશ્ય કળા પ્રત્યે વધુ સભાન બનાવશે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.